श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः, ओम नमो भगवते वासुदेवाय। अजामिल शब्द नो बीजो अर्थ अज एटले के ईश्वर, ईश्वर मां सर्व रीते मळी गयेलो, ब्रह्म मां लीन थयेलो जीव ते अजामिल। साधु थवू कठण छे, परंतु साधु जीवन हशे तो एक दिवस साधु थवाशे। साधु थवानी जरूर नथी, सरळ थवानी जरूर छे। जेने रसो जीत्या ते जगमां जीत्यो, जीतम सर्व जीते रसे। लौकिक सुखना प्रयत्नो सफळ थाय तो मानजो ईश्वरनी कृपा नथी। लौकिक सुखनी इच्छाओ अथवा प्रयत्नो पूरा न थाय तो समझू के ईश्वरनी कृपा छे। कारण लौकिक सुखमां फसायेलो ईश्वर भजन करी शकतो नथी। अजामिलनुं जीवन सुधरी गयुं। અંતે અજામિલ વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં ગયો। અજામિલ ગયો પણ જગતને બોધ આપતો ગયો કે અતિ પાપીને પણ નિરાશ થવાની જરૂર નથી। પાપી એમ ન વિચારે કે ચાલો આપણામાં તો નામ લેવા માટે જોઈતી શુદ્ધિ કે ચોખ્ખાઈ નથી, એટલે રામ નામ લેવામાં ફાયદો નથી। અરે, દરેક પ્રકારની શુદ્ધિ મેળવવા માટે રામ નામનું રટણ એ જ ઉપાય છે। અતિ પાપી હોય પણ પ્રભુને શરણે જાય તો ઉદ્ધાર થાય। પાપનો ખરો પસ્તાવો થાય તો પાપ બળે છે। ભગવાનના નામનો જપ પાપને બાળે છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, આ મહામંત્ર છે। આ મંત્રનો જપ અર્થના અનુસંધાન સાથે કરવો। શ્રી કૃષ્ણ એટલે કે સર્વનું આકર્ષણ કરનારા મારા મનનું આપના તરફ આકર્ષણ કરો। ગોવિંદ ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો। હરે એટલે કે દુઃખોનું હરણ કરનાર, મારા દુઃખોનું હરણ કરો। જેનું મન ભગવાનમાં લીન થાય તેના દુઃખોનું હરણ થાય। મુરારે એટલે કે મૂર નામના રાક્ષસને મારવાવાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદી રાક્ષસોને મારો। નારાયણ એટલે હું નર અને તમે નારાયણ છો। પ્રાચીન બહિર રાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્રો થયા, તેને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો। દક્ષ પ્રજાપતિ હંસ ગુહ્ય સ્તોત્રથી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે। દક્ષને ત્યાં હર્યસ્વ નામના 10,000 પુત્રો થયા। તેઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા કરી, પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતા તેઓને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ। ત્યાં તેઓને નારદજી મળ્યા। દક્ષના 10,000 પુત્રોએ નારદજીને કુટ પ્રશ્નો પૂછ્યા, તેના જવાબો આ પુત્રોએ વિચાર્યા। થોડા પ્રશ્નોના ઉત્તરો જોઈએ તો, એક, જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો? તો એનો જવાબ છે, આ શરીર, ઈશ્વર રૂપ પુરુષ આ દેશમાં રહેલો છે। બીજો સવાલ હતો, જેમાં જવાય પરંતુ નીકળાય નહીં તેવી ગુફા કઈ? એનો જવાબ છે, પ્રભુના ચરણ યદગત્યા ન નિર્વંતે, ત્યાં ગયા પછી પાછું ફરાતું નથી। ત્રીજો સવાલ હતો, પરસ્પર વિરુદ્ધ વહેનારી નદીઓ કઈ? તો એનો જવાબ, સંસાર જ છે। સંસાર રૂપી નદી પ્રવૃત્તિ વિષયો તરફ પકડી જાય છે અને નિવૃત્તિ પ્રભુ તરફ લઈ જાય છે। ચોથો સવાલ હતો, માથે ચક્ર ફરે છે તે શું? એનો જવાબ હતો, કાળચક્ર દરેક જીવને માથે ફરે છે। નારદજીના કુટ પ્રશ્નો ઉપર વિચાર કરી 10,000 પુત્રો મોક્ષ માર્ગે જ પ્રવૃત્ત થયા। સર્વને નારદે સંન્યાસ લેવડાવ્યો છે। પોતાના પુત્રો પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ થયા એટલે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા। તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તિ પરાયણ થયા। તેથી ગુસ્સે થઈ દક્ષ પ્રજાપતિએ ક્રોધમાં નારદજીને શ્રાપ આપ્યો, તમે એક ઠેકાણે રહી શકશો નહીં, અનેક ઠેકાણે ભટકવું પડશે। નારદજીએ શ્રાપ માથે ચડાવ્યો છે। નારદજી કહે છે, હું તને શ્રાપને બદલે આશીર્વાદ આપું છું, હવે તારા ઘરે કન્યાઓ થશે, સંન્યાસનો પ્રશ્ન રહેશે નહીં। નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા, શ્રાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત। સહનશીલતા રાખવી એ સાધુતા છે, સહન કરવું એ સંતનો ધર્મ છે। જે જડ ચેતન સર્વમાં ઈશ્વર ભાવ રાખે તેનામાં રાગ દ્વેષ નહીં જાગે। બ્રહ્માએ બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે। આ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે છે અને જીવ શિવનું મિલન થાય છે। બહારના દરવાજા બંધ નહીં કરો ત્યાં સુધી અંદરના દરવાજા ખુલશે નહીં। જય શ્રી કૃષ્ણ।